એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. સુરેશ જોશીનો એક લેખ છે, બેકેટ, મૌલિકતા અને નિસ્પૃહતા. આ લેખ આપણને સેમ્યુઅલ બેકેટ જેવા મોટા ગજાના સર્જકના ઉદાહરણ દ્વારા સાહિત્ય જગતના કેટલાક પાયાના સવાલો પર વિચારવા પ્રેરે છે. જેમ કે, ખરી મૌલિકતા શું છે? સર્જકની પોતાની કળા માટેની નિષ્ઠા એ કેટલી જરૂરી? અને પેલો મુદ્દો, લોકપ્રિયતાનો જે ચળકાટ છે એનું દબાણ, એની સામે શું?
હા, બરાબર.
આપણી આ ચર્ચાનો આધાર પણ સુરેશ જોશીનો આ જ લેખ છે, જે કંકાવટી સામયિકમાં જાન્યુઆરી 1981માં પ્રગટ થયો હતો. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. અને જુઓ, આપણો હેતુ ખાલી સારાંશ નથી આપવો, પણ સુરેશભાઈ જે મુદ્દાઓ ઉઠાવે છે ને, એની પાછળની જે ધાર છે, જે તીક્ષ્ણતા છે, એને સમજવી છે. ખાસ કરીને પેલી વાત, સર્જકની અંદરની સચ્ચાઈ અને બહારની દુનિયાની અપેક્ષાઓ, એટલે કે લોકપ્રિયતા, એમની વચ્ચેનો જે સંઘર્ષ છે, એના પર લેખક કેવી રીતે જુએ છે એ જોવાનું છે.
બરાબર.
અને હા, સાહિત્યિક વિવેચન પર પણ એમણે કેટલાક સીધા સવાલો કર્યા છે. બેકેટનું ઉદાહરણ આ બધી વાતોને કેવી રીતે જીવંત કરે છે એ જોઈએ.
શરૂઆત જ બહુ આમ ચોંકાવનારી છે. લેખમાં છે કે બેકેટની પહેલી નવલકથા મર્ફી 1938માં છપાઈ, પણ 4 વર્ષમાં કેટલી નકલો વેચાઈ? માંડ 95. હા, ફક્ત 95. વિચાર તો કરો. અને પછી એ જ માણસ લગભગ 16 વર્ષ પછી 1969માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર જીતે છે.
અકલ્પનીય.
જાણે અંધારામાંથી સીધો સૂરજ ઉગ્યો. આ પોતે જ બતાવે છે કે તરતની લોકપ્રિયતા કાંઈ ગુણવત્તાની ગેરંટી નથી હોતી.
તમે બરાબર પકડ્યું. સુરેશ જોશી આ જ કોન્ટ્રાસ્ટ પર, વિરોધાભાસ પર ભાર મૂકે છે અને બેકેટની પેલી અડગ મૌલિકતાને કેન્દ્રમાં રાખે છે. એમના પ્રયોગો તો જુઓ. લેખક ઉદાહરણ આપે છે પેલું બ્રેથ નામનું નાટક.
હા,
ફક્ત 35 સેકન્ડનું.
35 સેકન્ડ?
હા. અને એમાં કોઈ જીવતો અભિનેતા જ નહીં. અથવા પેલી કૃતિ લેસનેસ, મોટા અક્ષરે છાપેલા માંડ 14 પાના, અને એમાંય એક જ સ્થિર પાત્ર ખંડેર વચ્ચે ઉભેલું.
અચ્છા,
આ શું બતાવે છે? એ જ કે બેકેટ બજાર શું માંગે છે, વાચકોને શું ગમશે, એ બધી ચિંતા નહોતા કરતા. એમની અંદરની જે સર્જનાત્મક જરૂરિયાત હતી એને જ અનુસરતા હતા. એમના માટે કળા લોકરંજન નહોતી, પણ સત્યની ખોજ હતી.
અને સુરેશ જોશી આને ખાલી પ્રયોગ નથી કહેતા, પણ ઉચ્ચ કોટીની નૈતિકતા ગણાવે છે. આ શબ્દ જ જુઓ, નૈતિકતા.
હા, બહુ વજનદાર શબ્દ છે.
જાણે પોતાની કલા દૃષ્ટિને વળગી રહેવું એ એક નૈતિક ફરજ જેવું. અને એનાથી વધુ રસપ્રદ વાત તો એ છે કે જેમ જેમ બેકેટ ફેમસ થતા ગયા, તેમ તેમ એ લોકોથી, પ્રસિદ્ધિથી દૂર ભાગતા ગયા. નોબેલ પુરસ્કાર લેવા સ્ટોકહોમ પણ ના ગયા. અને કહેવાય છે કે જ્યારે સમાચાર આવ્યા ત્યારે પત્રકારોનું તોળું આવી ગયું હશે, તો એનાથી બચવા ટ્યુનિશિયા ભાગી ગયેલા.
ખરું. આ જ છે નિસ્પૃહતા, એટલે કે અનાસક્તિ. પ્રસિદ્ધિ કે પુરસ્કારથી જાણે કોઈ લેવા દેવા જ નહીં. સુરેશ જોશી માટે આ ગુણ બહુ મહત્વનો છે, સર્જકની મૌલિકતા જેટલો જ. અને આ સમજાવવા એ પિરાંદેલોનું ઉદાહરણ આપે છે, ઇટાલિયન નાટ્યકાર.
અચ્છા, પિરાંદેલો.
હા, એમને પણ નોબેલ મળેલું, પણ પછી એમનું જીવવું મુશ્કેલ થઈ ગયું. લોકો રસ્તા પર, હોટેલમાં, બધે ઓળખી કાઢે, આંગળી ચીંધે. પિરાંદેલોએ દુઃખ સાથે કહેલું કે મારે તો ચોરની જેમ ભાગતા ફરવું પડ્યું.
ઓહો.
બેકેટ કદાચ આ જોઈને જ સમજી ગયા હશે. એમણે જાણી જોઈને પોતાની જાતને અને પોતાની સર્જકતાને આ પ્રસિદ્ધિના અતિક્રમણથી બચાવી રાખી. જાણે કે સર્જન માટે એકાંત અને આ અનાસક્તિ એ જરૂરી હોય.
બેકેટનું ઉદાહરણ તો ખરેખર આમ આદર્શ જેવું લાગે. પણ એથી સુરેશ જોશી આપણને પાછા આપણા ઘર આંગણે લાવે છે, ગુજરાતી સાહિત્ય પરિવેશમાં. અને ત્યાં એમનો સૂર થોડો ચિંતાનો છે.
હા.
તેઓ કહે છે કે આપણા ઘણા સર્જકો ખ્યાતિ મળે પછી લોકપ્રિયતાના લપસણા ઢાળ પર સરકી જાય છે. આ લપસણો ઢાળ એટલે શું સમજવું? એ કઈ રીતે કામ કરતો હશે?
લેખકનું નિરીક્ષણ બહુ ધારદાર છે. તેઓ કહે છે કે જ્યારે કોઈ સર્જક લોકપ્રિય થાય, એટલે એના પર એક દેખાય નહીં એવું દબાણ આવવા માંડે. દબાણ, હા, વધુ લખવાનું, વધુ લોકો સુધી પહોંચવાનું, અને ઘણીવાર એવું લખવાનું જે લોકોને ગમે, જે વધુ વેચાય. આ લાલચમાં કેટલાક સર્જકો પોતાની જે આગવી શૈલી હોય, પોતાના મૌલિક વિચારો હોય, એની સાથે સમાધાન કરવા માંડે છે.
ઓહો,
જે પ્રયોગો કે જે અન્વેષણ એમને શરૂઆતમાં મહત્વના લાગતા હતા એ હવે કદાચ જોખમી લાગવા માંડે. લેખક થોડા કટાક્ષમાં એમ પણ કહે છે કે કેટલાક સર્જકો તો લેખન કરતા પબ્લિસિટી કે પબ્લિક રિલેશનના ક્ષેત્રમાં વધુ પ્રતિભાશાળી લાગે.
હળવું હસે છે.
અલબત્ત જોશી સ્પષ્ટ કરે છે કે લોકો સુધી પહોંચવું, લોકાભિમુખતા, એ કંઈ ખરાબ નથી. પણ જો એ તમારી સર્જનાત્મક સચ્ચાઈના ભોગે થતું હોય તો એ લપસણો ઢાળ બની જાય છે, જે આખરે સર્જકને એની ઊંચાઈએથી નીચે ઉતારી દે છે.
એટલે કે પેલી સાહિત્ય સિવાયની પ્રવૃત્તિઓ, સતત સમારંભોમાં જવું, ઉદ્ઘાટનો કરવા, ફોટા પડાવવા, ઇન્ટરવ્યુ આપવા, આ બધું જ જેને લેખક ગૌણ આળપંપાળ કહે છે.
હા, આળપંપાળ
શબ્દ જ કેવો છે. જાણે કે આ બધું સર્જકના અહમને પંપાળતું હોય, પણ એની ખરી સર્જકતાને પોષતું નથી, ઉલટાનો એને નબળી પાડે છે.
બરાબર.
લેખક તો ત્યાં સુધી કહે છે કે આનાથી સર્જક સૌથી મોટો અન્યાય કોને કરે છે? પોતાની જાતને જ. જાણે પોતાની પ્રતિભા સાથે છેતરપિંડી કરી રહ્યા હોય.
બિલકુલ. અને આ લપસણા ઢાળ અને ગૌણ આળપંપાળની જે સ્થિતિ છે ને, એના માટે લેખક ખાલી સર્જકોને જવાબદાર નથી ગણતા. તેઓ વિવેચકોની ભૂમિકા પર પણ મોટો પ્રશ્નાર્થ મૂકે છે. એમનું કહેવું છે કે વિવેચકો ઘણીવાર કોણ વધુ ચર્ચામાં છે, કોની પ્રસિદ્ધિ વધુ છે, કોના પુસ્તકો વધુ વેચાય છે, આવા બહારના માપદંડોથી દોરવાઈ જાય છે.
એટલે કે આંકડાઓ જુએ છે.
હા, કોઈ સર્જક ભલે ખૂબ મૌલિક હોય, ઊંડાણવાળો હોય, પણ જો એ લાઇમલાઇટમાં ન હોય તો એના વિશે સ્પષ્ટ અને મક્કમ અભિપ્રાય આપતા ઘણા વિવેચકો ખચકાય છે. જાણે કે બહુમતી જે કહેતી હોય એની સાથે વહી જવામાં સલામતી લાગે.
આ તો ખરેખર ચિંતા કરાવે એવી વાત છે. જો વિવેચકો જ સાચા હીરાને ઓળખવામાં આમતેમ થાય, અથવા ઓળખ્યા પછી પણ બોલવાની હિંમત ન કરે, તો પછી સારા સાહિત્યને પ્રોત્સાહન મળે કે રીતે?
બરાબર.
લેખક એટલે જ કદાચ નવલરામની પેલી જૂની ફરિયાદ ટાંકે છે, ઘરદીવડા શા ખોટા. જાણે આપણે આપણા નાના સલામત કુંડાળામાં જ ખુશ રહીએ છીએ અને બહારની દુનિયાના જે ઊંચા માપદંડ છે, જે ખરેખર મહત્વનું છે, એના તરફ જોતા જ નથી.
હા, અને આનું પરિણામ શું આવે? જે લેખક એક વિરોધાભાસ તરીકે રજૂ કરે છે, આપણે ત્યાં જે આંગળીના વેઢે ગણાય એવા પોતાની કળા અને સચ્ચાઈને વફાદાર રહીને લખનારા સર્જકો છે, એમને ઘણીવાર અઘરા, અપ્રિય કે પછી સમાજદ્રોહી જેવા લેબલ મારી દેવામાં આવે છે. જ્યારે પેલી લોકપ્રિયતાના રસ્તે ચાલનારા કદાચ ઓછી મૌલિકતાવાળા સર્જકો, એમની સંખ્યા મોટી હોય છે અને એમને સમાજ અને સંસ્થાઓ તરફથી વધુ સ્વીકૃતિ, વધુ સન્માન મળે છે.
આ તો ઉલટી ગંગા જેવું થયું.
લેખક દ્રઢપણે માને છે કે આ સ્થિતિ લાંબા ગાળે સાહિત્યના સ્વાસ્થ્ય માટે સારી નથી. સર્જકતા સાથે જો નિસ્પૃતા ન જોડાયેલી હોય તો એ સર્જકતા પોતે જ નબળી પડતી જાય છે.
ચલો ફરી એકવાર બેકેટ પાસે જઈએ. આપણે વાત કરી કે એમની કૃતિઓ પ્રયોગશીલ હતી, કદાચ અઘરી પણ. પાત્રો વિના, કથાનક વિના, વિરામચિહ્નો વિના પણ લખ્યું.
હા,
સામાન્ય વાચક માટે તો આ કંઈ સહેલો રસ્તો ના કહેવાય. છતાં બેકેટ દુનિયાભરમાં જાણીતા થયા. સુરેશ જોશીના મતે આ કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી નહોતી, કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નહોતો, તો પછી આ થયું કઈ રીતે?
સુરેશ જોશી સ્પષ્ટ કરે છે કે બેકેટની ખ્યાતિ કોઈ પ્લાનિંગનું પરિણામ નહોતી, એ એની મેળે આવી. અને એનું કારણ એ હતું કે એમના પ્રયોગો ખાલી આમ ચમત્કાર બતાવવા માટે નહોતા. એની પાછળ એક ઊંડી ફિલોસોફી હતી, માનવ અસ્તિત્વ વિશેનું ગંભીર અને ઘણીવાર પીડાદાયક ચિંતન હતું. અહીં લેખક બેકેટની સરખામણી બીજા એક જાણીતા નાટ્યકાર આયોનેસ્કો સાથે કરે છે.
હા, આયોનેસ્કો એબ્ઝર્ડ નાટકો માટે જાણીતા.
બરાબર. આયોનેસ્કો પણ એબ્ઝર્ડ નાટકો લખે છે, એટલે કે જીવનની અતાર્કિકતા, નિરર્થકતા દર્શાવતા નાટકો. પણ જોશીના મતે આયોનેસ્કો આ એબ્ઝોર્ડિટીનો ઉપયોગ મોટેભાગે હળવાશ માટે, વ્યંગ માટે, સામાજિક ટીકા માટે કરે છે. જાણે કોઈ વિદૂષક આપણને હસાવતા હસાવતા કડવું સત્ય કહેતો હોય.
હા, જેમ કે રાઇનોસેરસ.
હા, જ્યારે બેકેટમાં પણ હાસ્ય છે, પણ એ હાસ્ય હંમેશા કરુણતાની ધાર પર ઉભેલું હોય છે. એ આપણને હસાવતું નથી, પણ અંદરથી હચમચાવી નાખે છે. એટલે લેખક તારવે છે કે આયોનેસ્કો વિદૂષક જેસ્ટર છે, જ્યારે બેકેટ ફિલોસોફર છે.
આ બહુ મહત્વનો ભેદ છે, વિદૂષક અને ફિલોસોફર. અને આ જ સંદર્ભમાં લેખક બીજો એક મુદ્દો ઉઠાવે છે, સાહિત્યમાં ઊંડાણ વિરુદ્ધ પહોળાઈ. આ શું છે?
લેખક કહે છે કે ઘણા સર્જકો જીવનના ઘણા બધા પાસાઓને, ઘણા બધા વિષયોને આવરી લેવાનો પ્રયત્ન કરે છે, જાણે એક લાંબી લિસ્ટ બનાવતા હોય. પ્રેમ, નફરત, સમાજ, રાજકારણ, બધું જ.
હા, વિશાળ ફલક પર કામ કરવું.
હા, પણ આમ કરવામાં તેઓ ઘણીવાર સપાટી પર જ રહી જાય છે, કોઈ વિષયમાં ઊંડા ઉતરી શકતા નથી. આ થઈ પહોળાઈ. એનાથી ઉલટું, ક્યારેક કોઈ કવિની એક જ પંક્તિ કે બેકેટ જેવી અત્યંત ટૂંકી કૃતિ જીવનના કોઈ એક જ પાસાને પકડીને એટલી ઊંડાઈએ લઈ જાય છે જે કદાચ હજારો પાનાની નવલકથા પણ ન કરી શકે. આ છે ઊંડાણ. બેકેટની કૃતિઓ ભલે ટૂંકી હોય, એ માનવ અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોને અદ્ભુત ઊંડાણથી સ્પર્શે છે. લેખક એમ પણ કહે છે કે વેઇટિંગ ફોર ગોદો કે એન્ડ ગેમ જેવી પ્રખ્યાત કૃતિઓ તો ખાલી હિમશિલાની ટોચ, ટીપ ઓફ ધી આઈસબર્ગ જેવી છે. બેકેટનું ખરું ઊંડાણ તો એમની ઓછી જાણીતી કૃતિઓમાં પણ એટલું જ છુપાયેલું છે.
અને પેલું આત્મલક્ષી સાહિત્ય વિશે પણ લેખક કંઈ કહે છે ને?
હા, એ પણ મહત્વનું છે. લેખક ચેતવણી આપે છે એવા સાહિત્ય સામે જે સતત હું, મારું, મને ની આસપાસ જ ફરતું રહે.
હા, એટલે કે ઓટોબાયોગ્રાફિકલ જેવું.
અમુક અંશે, જ્યાં લેખક પોતાના જીવનના બનાવો, પોતાના જ ભાવોને વારંવાર જુદા જુદા રૂપે રજૂ કર્યા કરે. લેખક આને રોગિષ્ટ આત્મરતિ કહે છે, મોર્બિડ સેલ્ફ લવ કહે છે. એમના મતે આ પ્રકારનું લેખન આખરે મર્યાદિત અને ક્યારેક પેલું નાર્સિસિસ્ટિક એવું બની જાય છે.
બરાબર.
અને અનુભવોને પોતાની કૃતિઓથી જાણી જોઈને અલગ રાખ્યા. એમની કૃતિઓ કોઈ એક સેમ્યુઅલ બેકેટ નામના માનસની વાત નથી કરતી, પણ સમગ્ર માનવજાતની સ્થિતિ, આપણી સહિયારી વ્યથા અને વિડંબનાની વાત કરે છે. રોમેન્ટિક લેખકો જે પોતાના દિલને ખુલ્લું મૂકી દે છે, એનાથી આ સાવ જુદો રસ્તો છે.
એટલે સર્જક, વિવેચક, લોકપ્રિયતા, આ બધા મુદ્દાઓને સાંકળીને લેખક વિવેચનની એક બીજી સમસ્યા તરફ પણ ધ્યાન દોરે છે, ખાસ કરીને ગુજરાતી સંદર્ભમાં.
હા, અને અહીં તેઓ ફરી થોડા કટાક્ષમાં વાત કરે છે. તેઓ કહે છે કે આપણા ઘણા વિવેચકો જાણે પુરાતત્વ ખાતાના અધિકારીઓ બની ગયા છે.
પુરાતત્વ ખાતું?
હા. એમનું મુખ્ય કામ શું તો સરસ્વતી ચંદ્ર જેવી જૂની ક્લાસિક ગણાતી કૃતિઓના ખંડેરો ખોદવાનું અને એમાંથી નવા નવા અર્થો કાઢવાનો. લેખકનો આરોપ એ છે કે કોઈ કૃતિ ક્લાસિક બની જાય એટલે એના પર એટલા બધા વિવેચનો, ભાષ્યો, ટીકા ટિપ્પણીઓ લખાઈ જાય છે કે મૂળ કૃતિ બિચારી આ બધાના ભાર નીચે દટાઈ જાય છે.
એ વાત તો સાચી છે.
લોકો પછી મૂળ કૃતિ વાંચવાનું ટાળે છે અને એના વિશે લખાયેલા વિવેચનો વાંચીને જ સંતોષ માની લે છે. લેખક તો મજાકમાં એમ પણ કહે છે કે સરસ્વતી ચંદ્ર વિશે લખનારા ઘણાએ કદાચ આખી નવલકથા વાંચી પણ નહીં હોય. આ પ્રક્રિયામાં મૂળ કૃતિ વાચકથી વધુને વધુ દૂર થતી જાય છે અને આ ભૂતકાળના ખોદકામમાં રચ્યા પચ્યા રહેવાને કારણે સમકાલીન સાહિત્ય જે જીવંત છે, જે આજે લખાઈ રહ્યું છે, એની ઘણીવાર ઉપેક્ષા થઈ જાય છે.
અંત તરફ જઈએ તો સુરેશ જોશી એક મોટા ઐતિહાસિક સંદર્ભને યાદ કરાવે છે, અણુબોમ્બ પછીની દુનિયા.
હા,
તેઓ કહે છે કે બીજા વિશ્વયુદ્ધ પછી, ખાસ કરીને હિરોશિમા, નાગાસાકી પછી, માનવીય મૂલ્યો જાણે આમ ઉથલપાથલ થઈ ગયા છે. જે પહેલાં કરુણ ગણાતું હતું એ હવે હાસ્યાસ્પદ લાગવા માંડ્યું છે. જે ગૌરવપૂર્ણ હતું એની વિડંબના થવા લાગી છે. આ બદલાયેલા, કદાચ ભાંગી ગયેલા વિશ્વમાં બેકેટનું સાહિત્ય ક્યાં બંધ બેસે છે?
લેખક આનું બહુ સચોટ અર્થઘટન કરે છે. તેઓ કહે છે કે આ અણુયુગની જે ભયાનક વાસ્તવિકતા હતી, એનો સામનો કરવામાં લોકોએ બે મુખ્ય રસ્તા લીધા. કાં તો જૂની શ્રદ્ધાઓ, જૂના મૂલ્યોને વધુ જોરથી પકડી રાખ્યા, જાણે કંઈ બન્યું જ નથી, બધું બરાબર છે,
ડિનાયલ જેવું.
હા, અથવા તો બધો જ ભાર સંસ્કૃતિનો, ઇતિહાસનો, નૈતિકતાનો ફેંકી દઈને સાવ નિશ્ચિંત બની ગયા. પણ બેકેટનું સર્જન આ બંને રસ્તાઓને નકારે છે. તે બતાવે છે કે આપણે ભાગી શકીએ એમ નથી. આપણે સૌએ સંસ્કૃતિના, એ ઇતિહાસના ભંગાર નીચે જ દબાયેલા છીએ, ગળાડૂબ છીએ. બેકેટની કૃતિઓ કોઈ સહેલો ઉકેલ નથી આપતી, પણ આ જટિલ, વિસંગત, ભાંગી ગયેલી છતાં ટકી રહેલી માનવ સ્થિતિને અત્યંત ઓછા પણ સચોટ શબ્દોમાં પૂરી પ્રામાણિકતા અને ગંભીરતાથી રજૂ કરે છે. એમાં ન તો ખોટો આશાવાદ છે, ન તો સહેલો નિરાશાવાદ. એમાં છે માત્ર સ્થિતિનું કઠોર પણ કલાત્મક સત્ય.
તો આ આખી ચર્ચા પરથી આપણે એમ કહી શકીએ કે સુરેશ જોશીના મતે સાચી અને ટકી રહેવી સર્જકતા માટે મૌલિકતા, પ્રયોગશીલતા અને પોતાની કલાદૃષ્ટિ પ્રત્યેની પૂરી નિષ્ઠા એ તો જરૂરી છે જ.
ચોક્કસ.
પણ એટલું જ પૂરતું નથી, એની સાથે હોવી જોઈએ નિસ્પૃહતા, એટલે કે પ્રસિદ્ધિ, પુરસ્કારો, લોકપ્રિયતા, આ બધા બહારના પરિબળોથી અલિપ્ત રહેવાની ક્ષમતા.
ભલે શરૂઆતમાં રસ્તો એકલો અને અઘરો લાગે.
બરાબર. અને બીજો મહત્વનો બોધપાઠ સાહિત્યિક સમાજ માટે છે, ખાસ કરીને વિવેચકો માટે. એમણે લોકપ્રિયતાના માપદંડો અને બહુમતીના અભિપ્રાયોથી ઉપર ઉઠીને સાચા અર્થમાં મૂલ્યવાન, મૌલિક અને ઊંડાણવાળા સર્જનને ઓળખવાની, એને પુરસ્કારવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
અને આ ચર્ચા આપણને એક છેટલા પ્રશ્ન પર લાવીને મૂકે છે, જે આજે પણ એટલો જ, કદાચ વધુ પ્રસ્તુત છે. સુરેશ જોશીએ આ લેખ 1981માં લખ્યો હતો.
હા, લગભગ 4 દાયકા પહેલા.
આજે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઇન્સ્ટન્ટ ફેમ, પેલું વાયરલ થવાનો જમાનો, જ્યાં ક્લિક્સ, લાઇક્સ અને શેર્સ સફળતાના નવા માપદંડ બની રહ્યા છે, ત્યાં શું સેમ્યુઅલ બેકેટ જેવી નિસ્પૃહતા જાળવી રાખવી, પોતાની મૌલિક દ્રષ્ટિને વળગી રહેવું એ સર્જકો માટે પહેલા કરતાં પણ વધુ મુશ્કેલ બની ગયું છે?
આ સારો સવાલ છે.
અને આપણે વાચકો, વિવેચકો, સમાજ તરીકે આજના માહિતીના અને મનોરંજનના ધોધમાર પ્રવાહ વચ્ચે ખાલી લોકપ્રિય અને ચળકાટવાળી કૃતિઓથી અંજાઈ જવાને બદલે ખરેખર મહત્વપૂર્ણ, ઊંડાણવાળી અને કદાચ થોડી અપ્રિય પણ સત્યનિષ્ઠ કૃતિઓને કેવી રીતે ઓળખી શકીએ અને એમને યોગ્ય માન આપી શકીએ, આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.